ಓಂ ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ ರಾಜ್ಕೋಟ್ ತಾರೀಖು 27 ಜೂನ್ 2017 ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ್ಜಿ ಪತ್ರ ಸಮೀಕ್ಷಾ ಪತ್ರಾಂಕ 139 ખંભાતના મુમુક્ષુએ પરમ કૃપાળુ દેવને સાથે પ્રત્યક્ષ સમાગમ મળતો નથી એટલે એમણે એની સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યા છે અને એ પત્ર વ્યવહારમાં તત્વજ્ઞાનના પત્રો પૂછ્યા છે તો કૃપાળુ દેવે એમાં બે પત્રો બે પ્રશ્નોનો સંક્ષેપમાં ઉત્તર આપ્યો છે. સામાન્ય રીતે શાસ્ત્રની વાત થોડી ગહન શૈલીમાં લખાયેલી હોય, જીવની સમજમાં ન પણ આવી શકે, અથવા તો શાસ્ત્રની શૈલીને સમજવા માટે એક પ્રકારની દ્રષ્ટિની આવશ્યકતા છે અને એ દ્રષ્ટિ ગુરુગમ વિના પ્રાપ્ત ન થાય. જેમ કહ્યું, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકારણ. જીન પ્રવચન જીનેશ્વર પરમાત્માની વાણી તે સમયની એટલે થોડી દુર્ગમ છે, આગમવાણી દુર્ગમ છે. એનો આશય પકડવો હોય, એનો હેતુ જાણવો હોય તો સદગુરુનું અવલંબન ગુરુગમ, ગીતાર્થ ગુરુઓ છે એ એના અંદર રહેલા અર્કને એના મર્મને પકડી શકે અને એ વ્યવસ્થિત બતાવે. કેટલીક વાર વસ્તુ પ્રયોજનભૂત હોય, બિન પ્રયોજનભૂત હોય, અને સામાન્ય અમુક સરસ જાણે એક જ લેખું જ શું છે શું છે શું છે એમ જ મેંડું હોય. ભાઈ, જરૂર છે, જરૂર નથી, સમજવા જેવું છે, આટલું વાત પૂરી છે. જેમ કૃપાળુ દેવ એક સરસ શબ્દ મૂક્યો કે ગૂંઠાણા માત્ર સમજવા કયા છે, હવે એની પાછળ શું મેંડા છો કે કયું ગૂંઠાણું, કયા ગૂંઠાણું શું, તારે શું કામ છે. બિન પ્રયોજનભૂત વાતને પણ આ વિવેક આવતો નથી, કારણ કે ગુરુગમ નથી. એટલે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે, એ વાત છે અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તની વાતમાં કૃપાળુદેવ કહે છે કે અંતર્મુહૂર્ત શબ્દ એવો છે કે બે ઘડીની અંદરનો સમય, અને બે ઘડીની અંદરમાં તો એમાં લખ્યું નથી કે 8 સમયથી આગળનો અને 2 ઘડીથી અંદરનો. તો અહીંયા તો એણે માત્ર અંતર્મુહૂર્ત શબ્દ વાપર્યો છે, તો એને સમજવા માટે કે અતિ અલ્પકાળ એ ગમે તેટલો હોઈ શકે. જેમ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, તો એમાં કોઈ પણ ક્ષણે કેવળ જ્ઞાન પામે તો ખોટી એની અંદર પ્રયોજનભૂત ચર્ચા ન હોય ને કરે, કેટલી ટાઈમ લાગે ને કેટલી મિનિટ થાય ને, એમાં કંઈ કાળની મર્યાદાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. એટલે અંતર્મુહૂર્ત શબ્દ છે. તો કે જેનો મહિમા એ જ રૂઢિની અંદર જે મહિમા આવે છે, એવી રીતે એક બીજો શબ્દ છે કે જીવના અનંત પ્રદેશમાં 8 રૂચક પ્રદેશ એ શુદ્ધ હોય છે. શુદ્ધ હોય છે એટલે અવરાતા નથી. જીવ તત્વ એક એવું તત્વ છે, અરૂપી છે, અનંત પ્રદેશી છે, અને એને પ્રદેશે પ્રદેશે કર્મનું આવરણ છે. પણ અહીંયા કહ્યું છે કે 8 પ્રદેશ એવા છે કે જે કર્મના આવરણથી મુક્ત છે. તો આપણી દ્રષ્ટિએ આ તો બોલવાનો શબ્દ છે, આઠ પ્રદેશ. હવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ હોય, સાવ ન દેખાતું હોય, એમાં પણ અનંત પ્રદેશો તો છે જ, અસંખ્ય પ્રદેશો છે. તો એમાં આઠ પ્રદેશનું કોઈ કદ નથી, કોઈ માપ નથી. એકમાત્ર ત્યાં એક નિર્દેશ કર્યો છે કે અંશનો અંશ પણ કહો તો એટલો ખુલ્લો હોય છે. જેમ કહ્યું કે નિગોદના જીવની અંદર જ્ઞાનનો અનંતમો અંશ, અક્ષરનો અનંતમો અંશ ખુલ્લો હોય છે, એટલું એ જાણતો હોય છે. કેમ કે જ્ઞાન ગુણ છે એ સદંતર જીવ જ્ઞાનથી રહિત થતો નથી, કારણ જ્ઞાન એ જ જીવનું સ્વરૂપ છે. ત્યારે જ્ઞાનથી રહિત જીવ થાય નહીં. તો નિગોદમાં આટલું અજ્ઞાન હોય, આવા અત્યંત સૂક્ષ્મ જીવો એની સમજ આપી છે કે અક્ષરનો અનંતમો ભાગ એટલે સમજણનો એક અંશ ત્યાં ખુલ્લો છે. હવે આપણે આપણી દ્રષ્ટિએ એ અંશ એટલે કેટલો ને એ બધું વિચાર કરીએ, પણ એ વિચાર કરવાની જરૂર નથી. ત્યાં સ્વભાવનું મહત્ત્વ સમજવાનું છે, સ્વભાવની ઓળખ સમજવાની છે. એમ જીવની અંદર પણ જે ચૈતન્ય છે, તો એ ચૈતન્ય કદી જડ થતું નથી. કોઈ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં ચૈતન્ય સંપૂર્ણપણે જડ ન થાય, એનો કોઈ ને કોઈ અંશ ચૈતન્યપણાને સાચવી રાખે છે. એમ સમજવાનું કહ્યું છે કે આઠ રૂચક પ્રદેશ નિર્બંધન છે, અને એ અપેક્ષાએ જીવનો મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. જો જીવનો સ્વભાવ જો કર્મ હોય તો એના પ્રદેશે પ્રદેશે કર્મ હોય, પણ એનો મૂળ સ્વભાવ નથી. આત્મસિદ્ધિની ગાથામાં પૂછ્યું છે કે કર્તા જીવનો સ્વભાવ છે, તો ત્યાં કહ્યું છે કે કર્તા જીવ કર્મ જીવનો સ્વભાવ નથી. હવે આ વસ્તુની સમજ ન આવે, સ્વભાવ હોય તો ટળે નહીં, ટળે નહીં તો જીવ કદી કર્મથી રહિત થાય નહીં, તો મોક્ષની વાત જ રહેતી નથી. આ થોડો અભ્યાસનો, તત્વના અભ્યાસનો વિષય છે, પણ પ્રયોજનભૂતને અપ્રયોજનભૂતની શ્રેણીમાં લઈએ તો બહુ માથાકૂટ કરવા જેવું નથી. એટલે ઝીણુંક આત્માની ઘણાને ટેવ પડી ગઈ, લપિયા હોય, આનું આમ શું, આનું આમ શું, ભાઈ જે મતલબ નથી તારા મોક્ષ માર્ગમાં એની અંદર તો ખોટી માથાકૂટ કરમાં, એનો સ્વભાવ નથી. એ બતાવવા માટે કહ્યું છે કે ગમે તેટલા જીવને કર્મના આવરણ હોય તો આઠ પ્રદેશ તો એના મુક્ત રહે છે, એનો એક અંશ અક્ષરનો અનંતમો ભાગ તો જ્ઞાનયુક્ત હોય છે. એનો એક સમય તો એવો છે કે જે સમયે એ પોતે પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આ બધી વસ્તુને શબ્દોમાં જ્ઞાનીઓએ જુદા જુદા શાસ્ત્રની શૈલીથી સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે કૃપાળુદેવ કહે છે કે છતાંય આવી ચર્ચાઓ કોઈ કરીએ તો એ રૂબરૂ ચર્ચા થાય, લેખનમાં થઈ શકે નહીં. અને રૂબરૂમાં પણ જો આપણી સમજ ન હોય તો જીવ વાદ વિવાદમાં ઘસડાય જાય, અને એ ચર્ચા બિનજરૂરી વિવાદમાં ઘસડાય એ જીવને ક્યારેય સ્પષ્ટતા આવે નહીં, જ્ઞાનની સ્પષ્ટતા ન આવે કે કહેવાનો હેતુ શું છે, મર્મ શું છે, આશય શું છે. જેમ કહ્યું કે આશય તો એ છે કે જીવનો મૂળ કર્મભાવ નથી, જીવનો ભાવ જ્ઞાન ભાવ છે, પુદ્ગલનો ભાવ એ કર્મ ભાવ છે, જડ ભાવ એ અજીવનો છે, અને ચેતન ભાવ એ જીવનો છે. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. હવે એ વાતને સમજવી હોય તો એમાં જરા ઊંડાણથી સમજવું પડે કે જડ ક્યારે કદી ચેતન થઈ શકે નહીં અને ચેતન ક્યારે જડપણાને પામે નહીં. દેખી તો આપણને લાગે પણ અહીંયા કહે છે કે ના, એ પૂર્ણ શુદ્ધતાને પામશે કેમકે એના આઠ રોચક પ્રદેશ નિર્બંધન છે માટે એ મુક્ત થશે એનો સ્વભાવ છે. એ પૂર્ણ જ્ઞાની કેવળ જ્ઞાન એને પ્રગટશે કારણ કે ભલે નિગોદમાં હોય તો પણ અક્ષરનો અનંતમો ભાગ એનો એટલો પ્રકાશ જાગૃત છે. આ સમજ શાસ્ત્રની શૈલીથી ગુરુગમથી મળે. ગુરુગમ ન હોય અને સ્વચ્છંદમાં જો ચાલ્યો જાય અને તર્કના રવાડે ચડી જાય તો એને કદી ક્યારે પ્રજ્ઞા પ્રગટે નહીં. બુદ્ધિથી ક્યારે પ્રજ્ઞા ન પ્રગટે. જ્યાં વિવેક હોય અને ઔચિત્ય હોય બે ગુણ ખૂબ શાસ્ત્રકારોએ કહ્યા છે કે ગીતાર્થપણું જીવમાં આવે કે બધો અભ્યાસ કરે પણ એમાં એને વિવેક પણ હોય અને ઔચિત્ય હોય. વિવેકમાં સારા નરસાનો ભેદ એ કરી શકે, ઔચિત્યમાં ક્યારે શું યોગ્ય અને શું અયોગ્ય, સારું હોય તોય અયોગ્ય હોય તો ન કરવું. આ સમજ ન આવે નહીં તો આગ્રહ આવી જાય કે સાચું છે ને, અરે સાચું હોય તો ન કરવું. જૈન દર્શનમાં આ શબ્દ ઔચિત્ય છે એવો મહાત્મ્ય અન્ય ક્યાંય આપ્યું નથી. બધા એમ કે સત્ય કરવું, સત્યને માટે મરવું, સત્ય આમ છે તેમ છે. જૈન દર્શન કે સત્ય ને ઔચિત્ય, સત્ય તો બધું છે પણ છતાં સત્ય છે એટલું કહેવાતું નથી. ઔચિત્ય જોવું જોઈએ કે એથી કરીને એ સત્યની અંદર કોઈ જીવની જો હાનિ થતી હોય તો સત્ય ન બોલાય. ઉદાહરણો આપે, મુનિ ધ્યાનમાં છે ને પૂછે કે આ હરણું કઈ બાજુ ગયું, શિકારી પૂછે છે, તો એ સત્ય બોલે કે ઔચિત્ય ધ્યાન રાખે, ઉચિત બોલે. એનો પ્રાણ ન જાય એટલે એમ કે ભાઈ મને ખ્યાલ નથી અથવા તો આ બીજી દિશામાં ચડાવી દે, તો એ તો મહાવ્રતનો ધારક છે. મહાવ્રતનો ધારક છે પણ ગીતાર્થ છે ક્યારે શું અને ક્યારે શું નહીં. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો હા સમજવું તે, ત્યારે આપણા બધા વાદ વિવાદ હું સાચું કહું છું ને, તું સાચું કહેશ તો તારા જેવું તો હડાળ જૂઠું બીજા કોઈનું નથી. કેમકે ન બોલાય આ સ્થિતિની અંદર. ઘરના ઝઘડા આ ઔચિત્યના અભાવમાં થાય છે. સાસુને એમ લાગે કે હું સાચું કહું છું, વહુને લાગે એમ કે હું સાચું કરું છું, છતાં ઔચિત્ય કહે છે કે ન બોલાય. શાંત રહેવું જોઈએ. એ વિવેક જ્યાં નથી તો સત્ય તો સળગાવશે બધું. માટે આવા ખોટા ખ્યાલ ન રાખો. ગીતાર્થપણું જે છે એમાં પ્રજ્ઞા, વિવેક અને ઔચિત્ય એનો સમાવેશ થાય છે. એટલે વારંવાર ઠેકાણે ઠેકાણે ગુરુગમની વાત મૂકી છે કે પોતે અનંત જ્ઞાનનો ધણી હોવા છતાં પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. કેમ ન પામે? તો પછી એ જ્ઞાનનો અર્થ શું છે? નહીં પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. એ જો પોતે પોતાથી પામશે તો કંઈક જુદી સ્થિતિ થશે એની. ગુરુગમથી જો એ પોતે પોતાની સ્થિતિ સમજતો થશે તો એ પોતાની શુદ્ધ સ્થિતિને પામશે. બહુ મહત્વની વાત, ગંભીર છે સમજવી. સમજણની અંદર પરિપક્વતા રાખવી. આમાં સ્વચ્છંદ ન ચાલે, ઉતાવળિયાપણું ન ચાલે, ઉચ્છૃંખલતા ન ચાલે. શાંતિથી બીજા પ્રશ્નમાં કહ્યું છે કે આ શું કે 14 પૂર્વધારી છે અને જ્ઞાને ઉણા, કંઈક જ્ઞાને ઉણા એવા અનંત નિગોદને લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ? બીજો પ્રશ્ન એ લીધો છે કે 14 પૂર્વધારીનું જ્ઞાન કેટલું? તો કે જબરજસ્ત જ્ઞાન. એ નિગોદમાં જાય અથવા એને નિગોદની પ્રાપ્તિ થઈ શકે છે. જાય એટલે જાય જ એવું નથી પાછું. આ તો વાંચ્યું એટલે સીધે સીધો બડબડ ધડાકો જ કરે સીધો. લાભે શબ્દ છે એનો મતલબ એ થયો કે એને એવી શક્યતા છે, શક્યતા છે એને એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. પણ જગન્ય જ્ઞાનવાળો તો 15 ભાવે મોક્ષને પામે, તો એ મોક્ષને પામે જ, એમાં લાભે નથી કીધું. તો આ પ્રશ્નના સમાધાનમાં કૃપાળુદેવે સરસ કહ્યું છે કે પેલા તો 14 પૂર્વ જ્ઞાનીનું, પૂર્વધારીનું જ્ઞાન એ સામાન્યપણે વસ્તુનું મૂળ જ્ઞાન છે, જે બીજ જ્ઞાન છે એનાથી ઊણું છે. કંઈક ઊણું, કંઈક અધૂરું, એટલે એક પેરેગ્રાફ ઓછો, એક પ્રકરણ ઓછું, એ પછી જ્ઞાન લેતા લેતા થાકી ગયો એટલે છેલ્લો કોર્સ બાકી રહી ગયો. એમ છોકરો કહે ને કે બધું વંચાઈ ગયું પણ છેલ્લા 2 પાના વાંચવાના બાકી રહી ગયા, છેલ્લું પ્રકરણ બાકી રહી ગયું, છેલ્લો પ્રશ્ન સોલ્વ કરવાનો રહી ગયો. એવી વાત અહીંયા છે નહીં, પણ કંઈક વાતે ઊણું, એટલે કે 14 પૂર્વનું જ્ઞાન મૂળ વસ્તુના જ્ઞાન માટે છે. બીજ જ્ઞાન, બીજ જ્ઞાનથી કેવળ જ્ઞાન થાય. શબ્દ પ્રયોગ લખે છે કૃપાળુદેવ, બીજ જ્ઞાન શોધે તો કેવળ જ્ઞાન. આ બીજ જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જેમાંથી આ અનંત જ્ઞાનનું સર્જન થાય. હવે એને આટલો પ્રયત્ન કર્યો પણ આ જ્ઞાનનો બીજમાં મૂળભૂત શું છે, આ જ્ઞાનથી શેની પ્રાપ્તિ કરવાની છે, એ લક્ષ્યનો અભાવ છે. એટલે કહ્યું છે કે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણે. દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ એને જાણનાર ન થયું, એને ન જાણે. જે આખું જાણનાર, જે અંદર ચૈતન્ય તત્વ પોતાનું છે, અસ્તિત્વ છે, અરૂપી છે, દેખવામાં નથી આવતું, પણ જો વિચાર કરે તો અનુભવમાં આવ્યા વિના રહે નહીં, કેમ કે એનું અસ્તિત્વ છે જ. પણ જીવને ક્યારેય પોતાના સ્વરૂપ પ્રતિ વિચારણા થતી નથી. બહિર્મુખપણું ટાળીને અંતર્મુખપણું લે તોય થાય. જેમ પૂજ્યપાદ સ્વામીના શ્લોકમાં કૃપાળુદેવે જે મુનિશ્રીને સમજાવ્યો હતો એમાં કે એમમ તત્વા બહિર્વાચમ તજેદ શેષ નિતર અંતર એષ યોગ સમાધેન પ્રદીપ પરમાત્મન. એક શ્લોકની અંદર પૂજ્યપાદ સ્વામીએ કહ્યું કે એની બહિર્વાચા ટળી જાય અને ધીરે ધીરે અંતરવાચા, કલ્પના અને જલ્પના બધી શાંત થાય. એવા યોગનો સમાસ એને, એટલે એવો જ્યારે જે ઘડીએ, જે ક્ષણે, જે પડે આવો યોગ પ્રગટે પ્રદીપ પરમાત્માનો, તે જ સમયે એને પરમાત્માનું દર્શન થાય છે. પણ આ સ્થિતિ થતી નથી. એનો સાદો સરળ ઉપાય કૃપાળુદેવે આપ્યો, પછી મુનિશ્રીને ત્યાં લખી દીધું. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન છે. આનો હેતુ એ થાય છે કે સતત આત્મભાવ ભાવો, એમાંથી જ એ આત્મામય ક્યારે બની જશે એ ખ્યાલ નહીં આવે. પણ એ આત્મભાવનામાં માત્ર આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે એ શાબ્દિક કસરત કરવા માંડી જાય ઘોષણાની, તો નહીં થાય. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આ ભાવના ચાલે. ભાવના ભાવતા એટલે કઈ ભાવના કઈ ભાવવી છે? આત્માની ભાવના શું? તો ત્યાં આ સરસ શબ્દ મૂક્યો છે કે પેલા હું દેહાદિ સ્વરૂપ નથી, આખું પોતાનું શરીર અંગોપાંગ એક એક ઇન્દ્રિયો મન બુદ્ધિ પોતાનો સૌર સ્વર રૂપ આ બધાની અંદર તો એને લાગે કે હું જ છું, આ જ મારું વ્યક્તિત્વ છે, આ જ મારી ઓળખ છે, આનાથી જ હું દુનિયામાં ઓળખાઉં છું ને આનો જ વિકાસ મારે કરવાનો છે. જ્યારે જ્યારે એને પ્રગતિની વાત કરી છે, જ્યારે જ્યારે આગળ વધવાની વાત કરી છે, ત્યારે કયા ક્ષેત્રમાં આગળ વધે છે? ઇન્દ્રિયોના જ્ઞાનના વિષયમાં અને ઇન્દ્રિયોના વિષયના વિષયમાં આગળ વધવાની વાત છે. અંદર રહેલો આત્મા ચૈતન્ય તત્વ છે એના વિકાસની વાત, એ ભણવા જાય, કોલેજમાં જાય, યુનિવર્સિટીમાં જાય કે કોઈ પણ પ્રકારની સાથેના ધંધા વ્યવસાય કરે, વિકાસ શેનો કરવો છે? અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો ભોગ સામગ્રી એ બધું લાવે, બજારમાંથી ખરીદી કરે, એ શેના માટે કરે? કંઈ પણ વસ્તુ શરીર માટે, આનાથી રૂપ રીએ, આનાથી આપણું શરીર સુવાસિત બને, પરફ્યુમ લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો, વિટામિન લાવો, આ સારું છે, આ વધારે સારું છે, આ પૌષ્ટિક છે, સારા ફળ લાવે, સારી સામગ્રી લાવે, આ બધાનો પાછળનો હેતુ શું? શરીર રુષ્ટ પુષ્ટ થાય, કારણ કે એટલે જ મારો વિકાસ થાય છે. અને રોજ આમ જોયા કરે, અને એમાં જો કોક મળી જાય કે જરાક હમણાં તો નબળા લાગો છો, ઊંઘ નો આવે, અરીસાની અંદર જોયા કરે, વારંવાર જોયા કરે. અરીસો એને કોનું રૂપ બતાવે છે? શરીરનું ને, દેહનું ને? ક્યાંય પોતાના ચૈતન્યના વિકાસનો લક્ષ્ય નથી. પહેલી ભાવના આપી કે હું દેહાદી સ્વરૂપ નથી. પરમાત્માના દર્શન કરવા છે ને તો મૂળ વસ્તુનું જ્ઞાન, દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ એનું લક્ષ્ય બંધાય, એ દેખાય નહીં કદાચ. અમસ્તો ક્યારેય દેખાવાનો તો નથી જ, અનુભવમાં આવશે કે અરે આને તો હું ભૂલી જ ગયો, અંદર બેઠો છે એના કારણે જ મારો મહિમા છે. શરીર ઘણું સારું હોય પણ બુદ્ધિનો બેવકૂફ હોય તો, રૂડો રૂપાળો ફર્સ્ટ ક્લાસ હોય એટલે ઓલો કે બોલતો નથી ત્યાં સુધી, જો હમણાં બોલશે ને એટલે આ બુદ્ધિનો બેવકૂફ તમને તરત થોડેક જવા દે, આ ક્યાં આવ્યો અહીંયા અક્કલ મોટો. ચૈતન્યનો કોઈ વિકાસ નથી, આત્માનો ગુણ જ્ઞાન એનો વિકાસ નથી, આત્માનો ગુણ વિવેક એનો વિકાસ નથી, આત્માનો ગુણ ઔચિત્ય એનો વિકાસ નથી, એક પણ આત્માનો ગુણ વિકાસ નથી. તો મંદ બુદ્ધિનો બાળક છે એ ખૂબ સ્વસ્થ છે, ડોક્ટરની દ્રષ્ટિએ પરફેક્ટ બોડી છે એનું, વેઇટ પરફેક્ટ છે, હાઈટ પરફેક્ટ છે, રૂપ પરફેક્ટ છે, બધું બરોબર છે, પણ ક્યાં સુધી સારો લાગે? જ્યાં સુધી એનું બહાર અભિવ્યક્તિ થઈ નથી, જેવી થાય એટલે તરત કે કહો આ તો અધગાડો છે, એની કોઈ દોસ્તી પણ ન કરે. હું દેહાદી સ્વરૂપ નથી, આ નકાર જીવનની અંદર આવે. અને દેહને સંબંધિત પદાર્થો પણ મારા નથી. એક જ વાક્યમાં પ્રભુએ ધ્યાનની ધારા મૂકી છે, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. જે દેહને કારણે જે સંબંધ છે, જે સંયોગની સૃષ્ટિ છે, જો આખું જગત આપણું છે કે દેહ સંબંધિત જગત આપણું છે, આપણે કેટલા લોકો સાથેની માયા છે, દેહ સંબંધિત જે છે એની જો, ગામમાં તો કરોડો લોકો છે દુનિયામાં, આપણને શું એને એટલે બધા, કેટલાય બંગલા છે, કેટલો પરિગ્રહ છે, કેટલું કાંઈ છે, કાંઈ છે કોઈની ચિંતા છે, આપણું મમત્વ ક્યાં? દેહ સંબંધિત જેનું જોડાણ છે જે પૂતગલ પદાર્થ સાથે, ત્યાં આપણું મહત્વ છે. દેહ સંબંધિત નથી તો શું મહત્વ છે? આપણે રહેતા હોય તો એ મકાન પ્રત્યે મહત્વ હોય, પણ આપણે છોડીને પછી બીજે ફ્લેટમાં રહેવા ગયા તો પછી મકાન પ્રત્યે આપણું મહત્વ કેટલું? આપણે તો વેચી રાખ્યું તો 35 વર્ષ હું રહેતો હતો ત્યાં, સુધી રોજ રોજ એની આડ પંપાડ કરતો હતો, અને જેવું વેચી નાખ્યું તો ફ્લેટમાં ગયો, પછી એનું જે થવું હોય થાય. ક્યાંય મમતા દેહ અને દેહ સંબંધી સિવાય, વિશ્વ તો અનંત છે, જગત અનંત છે, પદાર્થો અનંત છે, ક્યાંય આપણું મમત્વ માયા મોહ નથી. આપણો મોહ આ શરીર, પણ શરીર જ મારું નથી તો એની સંબંધિત પદાર્થો મારા નથી. જો શરીર મારું નથી તો શરીર સાથે જોડાયેલા કોઈ પદાર્થો, આ બીજ જ્ઞાન. આ બીજ જ્ઞાન વાળો જેને આ સમ્યક દર્શન જેને કહીએ છીએ, આત્મદર્શન કહીએ છીએ, એટલે આત્માની પ્રતીતિ, હું આત્મા છું, આવી જેને ભાન સતત વર્તે, ખાતા પીતા બોલતા હસતા સંસારના કામો કરતા સંસારના વ્યવહાર કરતા, કોઈ સાથે માયા કરે ત્યારે પણ એ સમજે કે આ મારા નથી, મોહ ન કરે, એમાં લોભાય નહીં, કસાયો ન થાય, વસ્તુ આવે તો સમજે બહુ ગમવાની છે, કંઈ કાયમ રહેવાની નથી, કેમ કે મારી સાથે સંબંધિત નથી. મોહની માત્રા અલ્પ થઈ જાય. એને જ્ઞાનીઓએ કીધું છે કે સંસારમાં રહે પણ જડકમળ વતરીએ. મુનિઓનું ચરિત્ર લખ્યું છે એ રીતે કે પદ્મ સમાન છે, કમળ સમાન છે, એ જળમાંથી જ નીપજે છે, કીચડમાંથી જ નીપજે છે, કીચડથી જ પોસાય છે, તો પણ એનાથી પર છે. એમ જીવો સંસારમાંથી ને સંસારના કીચડમાંથી જ જન્મે છે, સંસારના ભોગથી જ પોસાય છે, તો પણ એને વિજ્ઞાન છે ત્યારે કે હું આનાથી જ પર છું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, બીજ જ્ઞાન. બીજ જ્ઞાન અસ્તિત્વનું જ્ઞાન, પોતાપણાનું, પોતાના શાશ્વત સ્વરૂપનું જ્ઞાન. સંયોગની અંદરથી પર થાય અને દેહ માત્ર સંયોગ છે, જડ રૂપી દ્રશ્ય. આ એના 3 લક્ષણ છે કે દેહ તો જડ છે, રૂપી છે અને દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું, હું અરૂપી છું અને હું સંયોગ નહીં સ્વભાવ છું. આવું જ્ઞાન અલ્પ જગન્ય, આ બીજ જ્ઞાન. એટલે જિનેશ્વર ભગવાને જે બોધ્યું છે કે જો એમ ન થાય તો એની તમામ સાધના લક્ષ્ય વગરનો ફેંકેલા તીર તીર સમાન છે. જો એને પોતાના સ્વરૂપનું બીજજ્ઞાન નથી કે હું આખી પરમાર્થ માર્ગની યાત્રા શેના માટે કરું છું, કોના હેતુ કરું છું, કોના કલ્યાણ માટે કરું છું, કોના મંગલ માટે કરું છું, તો એ તીર ફેંકા કરે છે. પણ લક્ષ્ય વિંધાતું નથી. એમ આ 14 પૂર્વધારીનો કહે છે કે એમાં મૂળ વસ્તુનું જ્ઞાન ન હોવાને કારણે બાકીનું જ્ઞાન નિષ્ફળ થયું. જો હોય પૂર્વ ભણેલ નવો પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન વાક્યું સાક્ષી આગમ છે. આ વાતને પકડવાની શાસ્ત્રની શૈલીથી આ પ્રશ્ન થાય કે આટલું બધું ભણી અને નિગોદને લાભે અને જગન્ય જેવું જ્ઞાન છે અને એ મોક્ષે જાય, આ શું વાત છે, આ કેવો ન્યાય છે, આ પરમાત્માનું આવું શાસન છે, આવું બધું બોલવાનું પણ શરૂ થઈ જાય. પણ મૂળભૂત વાત ઉપર લક્ષ ન જાય એ કરાવે છે. એટલે બહુ સરસ કહે છે કે શાસ્ત્રનો નિષેધ નથી કરવાનો, પણ શાસ્ત્રની શૈલી સમજવાની છે. અને શાસ્ત્રની શૈલી થોડી ગૂઢ હોય, થોડી ગહન હોય. અને જે સમયે શાસ્ત્રો લખાયા હોય અને જે જ્ઞાનીઓએ લખ્યા હોય તો તે સમયની જે સ્થિતિ હોય એના અનુસાર લખાયા હોય. પણ જે મર્મ છે એ તો ત્રણેય કાળે એક જ હોય, એનો ભેદ તો ત્રણેય કાળે એક હોય, એનું સત્ય તો ત્રણેય કાળે એક જ હોય. એ શોધવાની ચાવી એ ગુરુજી પાસે હોય છે. ગુરુઓ પાસે આ ગમ છે કે અહીંયા ભલે આ કીધું પણ આનો કહેવાનો હેતુ આ છે, બસ એનું કલ્યાણ થઈ ગયું. જગન્ય જ્ઞાનમાં સંકેતને હું આત્મા છું એટલું જ જ્ઞાન છે, એટલે એને સંકેત થાય તો કૃપાળુદેવ લખે છે કે 15 એને 16 ભવ નથી. કેમ નથી? શું જ્ઞાન હતું? કેટલા શાસ્ત્રોનું જ્ઞાન હતું? તો કે અમે એ નથી કહેતા, એને મૂળભૂત વસ્તુનું જ્ઞાન થયું. સંકેત થયું એટલે મૂળભૂત. શાસ્ત્રો વાંચવાથી સંકેત થાય કે આત્મ પ્રતીતિથી સંકેત થાય? તો હવે સંકેતનો પ્રયાસ કરવો હોય તો કેટલા શાસ્ત્રો વાંચવા, કેટલા ગ્રંથ વાંચવા, કેટલી પરીક્ષાઓ દેવી? હે, એ એટલે આત્માની પ્રતીતિ ક્યારે થાય? કે આત્માને લક્ષમાં લેવા માટે પ્રયત્ન કરો. તો અરૂપીને લક્ષમાં લેવો હોય તો શું કરવું? એના લક્ષણથી લેવો. સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સમજી વિલાસ. જો આ શરીરની અંદર એ ગુણ એકે લાગુ નહીં પડે અને છતાં એ છે તો શરીરમાં છે. આ વસ્તુ મેં જાણી, હવે વિચાર કરવો તરત જ કે મેં જાણી એટલે શરીરના કયા અંગથી જણાયું? તો કે એકે શરીરના અંગની તાકાત વસ્તુને જાણવાની નથી. પર પદાર્થનો બોધ થવો, પર પદાર્થ માટેની લાગણી થવી, સંવેદના થવી એ શરીરનો સ્વભાવ નથી. ઘા વાયગો, પીડાની સંવેદના એ જીવે તો થાય છે કે મરી ગયો હોય તો થાય? જીવતો હોય તો જ થાય. તો સંવેદના કોના કારણે થાય? જીવ તત્વ વિદ્યમાન હોવાને કારણે સંવેદના થઈ. તો એનો સ્વભાવ છે વેદકતા. એમ લક્ષણો પકડીને પોતાના અસ્તિત્વની શ્રદ્ધા કરવી કે અરે મારા 60-70-80 વર્ષના આયુષ્યની અંદર એક પળ એવી નથી કે અંદર રહેલું અસ્તિત્વ ન હોય. એનો અભાવ હોય અને હું સંસારના વ્યવહાર કરી શકું? એક પણ વ્યવહાર સંસારનો મારાથી થાય? તો શરીરથી કંઈ થતું નથી અને એટલે જ એ અસ્તિત્વ ચાલ્યું જાય. એટલે આપણી શું વ્યવસ્થા કરવાની કે જલ્દીમાં જલ્દી શરીરનો નિકાલ કરો, શરીરનો નિકાલ કરો. કેમ ભાઈ? તો કે શરીરથી કંઈ થવાનું નથી. આ બીજભૂત જ્ઞાન. આ હોય તો પછી પોતે આરાધના શેની કરે છે એનું લક્ષ્ય જાગૃત રહે. આપણી સાધના સાથે આપણા લક્ષ્યનું અનુસંધાન જોઈએ. આજની જગતમાં, આજના યુગમાં મોટા મોટો પ્રશ્ન છે, આપણી સાધનાને લક્ષ્યનું અનુસંધાન નથી, અનુસંધાન નથી. અનુસંધાન વિનાના તીર ફેંકવાના, સંધાન કરવાના એનો કોઈ ઉપયોગ નથી. બાવડા થાકી જશે અને તીર ખલાસ થઈ જશે. એ વાત મૂકી છે. એ બે શબ્દ, એ બંને પ્રશ્નોના સમાધાન આપ્યા પછી કૃપાળુદેવે લખ્યું છે કે વાચા કરતાં અધિક સમજાવવાનું, લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. લખવા કરતાં હું તમને રૂબરૂ મળીએ તો તમને વધારે સમજાવી શકાશે. પછી પોતે સરસ પોતાની દશા કહે છે કે ઓહો, ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છો, તેની પાસેથી ધર્મ ઈચ્છો છો, અને એ તો કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે, નહીં તો નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત. પણ તમને એના પ્રત્યે આટલી બધી શ્રદ્ધા છે, એનું મૂળ કારણ હસ્તગત થયું છે કે આ પુરુષ દેહધારી હોવા છતાં દેહાતીત છે, આ સજાત્મ સ્વરૂપ છે. આ રહસ્ય જેથી પકડાશે તેથી આનું સાનિધ્ય, આની શ્રદ્ધા તમારા કલ્યાણનું કારણ બનશે. એનો કહેલો ધર્મ તમને અનર્થકારક તો નહીં થાય ને? કૃપાળુદેવ કેટલા પ્રશ્નો કરે છે. એટલે આપણે પણ અત્યારે આ લાગુ પડે છે આ પત્રમાં બહુ જ આપણને, કે આપણે પરમ કૃપાળુદેવના ઉપાસક છીએ તો કૃપાળુદેવ કહે છે એ પ્રકારના છીએ. ખરેખર આપણને આવી શ્રદ્ધા થઈ ગઈ છે કે હજી મન ભટકે છે, હજી કોઈક બીજો જ્ઞાની હશે તો, હજી ક્યાંક મોક્ષ મળતો હશે ને હું રહી જઈશ તો, કે તને મળી ગયું છે, તે ઓળખી લીધા છે, તને ખ્યાલ છે, તારી શ્રદ્ધા છે, તારી મુક્તિના કારણરૂપ પુરુષ તને પ્રાપ્ત થયો છે. તો કે જે એના ઉપર રાખેલી શ્રદ્ધા, એનો ધર્મ, એ તને અનુભવે અનર્થકારક તો નહીં લાગે ને? અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો. એમ કરવામાં તે બસ આ એનું ચરિત્ર છે. કસોટી કરજો અને એમ કરવામાં તે રાજી છે. કયો ગુરુ કસોટીમાં રાજી છે? કયો ગુરુ કસોટીમાં રાજી છે? જરાક કહી તો છંછડાઈ જાય અને ઠેકાણે પાડી દઈએ તમને. તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે. જો પૂર્વા પર નિશંક શ્રદ્ધા દેશે એમ હોય તો તે જ રાખવામાં કલ્યાણ છે. કે સાહેબ, અમે ગમે એટલી કસોટી કહીએ તો પણ છેલ્લે આ જ છે, અમારી શ્રદ્ધામાં કંઈ ફેરફાર નથી. આવી નિશંકતા તમને રહીએ, કસોટી કરો કે ન કરો, કોઈ કરવાની જરૂર નથી. બસ તો કે છે, તો તમારો નિશંક એ તમારું કલ્યાણ છે. પૂર્વા પર નિશંક રહેશો તો તે રાખવામાં કલ્યાણ છે. એમ સ્પષ્ટ કહી દેવું આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. ખંભાતના મમુક્ષને સમજાઈ ગયું, આપણે પત્ર વાંચો આપણને સમજાઈ દઈએ. આજુ ખૂબ વાત એટલી બધી મહત્વની છે. અને આવા ત્રણ પત્રોની અંદર એમણે પોતાની કસોટી માટેની વાત મૂકી છે જ્ઞાનીની, જે અત્યારે એક પણ જ્ઞાનીની કોઈ ક્ષમતા નથી, એની કોઈ ધીરજ નથી કે અમારી કસોટી તમે કરો. એક કૃપાળુદેવે 179માં કીધું છે, ચારસો છાસઠમાં કહ્યું છે કે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યા છે એની કસોટી કરવી. અને બીજું 715માં કીધું છે, 715ની અંદર પણ કહ્યું છે, કરી જોજો વચનની તુર ના રહે, જોજો શોધીને જીને સિદ્ધાંત. અમારા વાક્યોની અમારા વચનની તુલના તમે જીન સિદ્ધાંત સાથે કરજો, જેની જેની તેની સાથે નહીં. અદ્ભુત વાત છે. આ પ્રારંભના પત્રોમાં પણ કૃપાળુદેવ જેને ઓળખાણ થયું છે ખંભાતના મુમુક્ષુને, કેવી શ્રદ્ધા કરાવે છે અને પોતાની ઓળખાણ કરાવે છે. કેમ કે સમજે છે કે ભવિષ્યની આખી જે ઇમારત મંડાવી છે આ મૂળભૂત શ્રદ્ધા નહીં હોય તો આ બધા બાકીના પત્રો આપણે વાંચ્યા કરશું આપણને લાભનું કારણ નહીં થાય. આ પુરુષનો બોધ તો છે, બીજું કોઈ પદ પદવી નથી. કયો ધર્મ છે ને કયો સંપ્રદાય છે, કયા સાધન છે ને એને શું કીધું છે, એને કાંઈ નથી કીધું. એને કીધું છે મૂળ વસ્તુનું જ્ઞાન હશે તો બાકીના તમારા બધા સાધન કલ્યાણકારી થશે. મૂળ વસ્તુનું જ્ઞાન નહીં હોય અને 14 પૂર્વનું જ્ઞાન લેશો તો પણ નિગોદને લાભે એવી સ્થિતિ સંભવિત છે. આ આખા શાસ્ત્રનો અર્થ એમણે આ પત્રમાં આપ્યો છે વિશેષ અવસરે.